ચૈતન્ય માત્ર છે, જ્ઞાન માત્ર છે, ચૈતન્ય માત્ર, જ્ઞાન માત્ર, ભગવાન આત્મા છું. પ્રતિ સમય આ જાગૃતિ બની રહે, આ જાગૃતિનું નામ કર્મ છે. શરીરની પ્રત્યેક ક્રિયાના કાળે અને આ વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને પ્રતિ સમય જાગૃતિ.
થોડોક વજન અવાજ વધારે આવી શકે.
અવાજ બહુ જ ઓછો છે, પ્લીઝ ઇન્ક્રીઝ કરો ને વોલ્યુમ.
મુખ્ય ધ્રુવ ચૈતન્યપણાની જાગૃતિ. દેહની કોઈ પણ ક્રિયા અનિત્ય હોય, અનિત્ય ક્રિયા ભલે થતી હોય પણ તે સમયે સ્વભાવનું જોર એટલું કે મારું ચૈતન્યપણું પોતાના ચૈતન્યપણામાં સ્થિત છે. ભલે એ ગાડી 50 માઇલ પર અવરની સ્પીડથી એ ગતિ કરતી હોય, એ ગાડી 100 માઇલની સ્પીડથી ગતિ કરતી હોય, ગાડીમાં રહેલો કોડ એ પોતે પોતાના મીઠાપણામાં.
વોલ્યુમ ઇઝ વેરી લો, વોલ્યુમ વી કે નોટ હિયર એનીથિંગ.
જાગૃતિ કે હું ચૈતન્ય
તત્વ,
આ દેહની જે કઈ પણ ક્રિયા ચાલે છે એ ક્રિયામાં પોતે પોતાના ચૈતન્યપણામાં સ્થિત છું, અને આવી પોતાના ચૈતન્યપણાની નિત્યતાની જાગૃતિ. કારણ કે વર્તમાનમાં જે આપણું જીવન છે એ બિલકુલ બેહોશ જીવન છે. એટલા માટે કહ્યું કે જાગૃતિ એ ધર્મ છે. કોઈક લોકો એવા છે જે દુકાનમાં બેઠા છે અને ઊંઘે છે, અને કોઈ લોકો એવા છે જે મંદિરમાં બેઠા છે અને ઊંઘે છે. દેહની હાલત એક સરખી છે. દુકાનમાં બેઠો છે એ વ્યક્તિ પણ પોતાને દેહ માની રહ્યો છે, દેહની ક્રિયા જે થઈ રહી છે એમાં તન્મય છે. અને મંદિરમાં જે બેઠા છે એની પણ દેહની ક્રિયામાં તન્મયતા છે. ત્યાં દેહની ક્રિયા થઈ, એક હાથ પણ હલ્યો તેને બોધ નથી એ સમયે તત્ક્ષણ કે આ કાર્ય જે થઈ રહ્યું છે આમાં હું ક્યાં છું. કોઈ પણ કાર્યના કારણે પોતે હું ક્યાં છું એની જાગૃતિ બહુ અનિવાર્ય છે. હાથ જોડેલા હોય ભગવાનને, મસ્તક ઝૂકતો હોય ભગવાનને, ચરણોમાં ઝૂકતા હોય ભગવાનને, ઘૂંટણા ટેકેલા હોય ભગવાનને, પણ એ સમયે બેહોશીની જે ક્રિયા આ થઈ રહી છે જેમાં હોશ જ નથી કે હું કોણ છું. આનું નામ અધર્મ. તમે દુનિયાને એ કારણ દીધો કે તમે હાથ જોડી ભગવાનના દર્શન કરીને આવ્યા, પણ એ સમયે અંદરમાં હોશ અને જાગૃતિ કેટલી હતી એની ખબર નથી. પ્રતિ સમય આ જાગૃતિ ક્રિયા એ મહત્વની ન થઈ, કારણ કે ક્રિયાના સમયે જે અંતરમાં ચૈતન્ય પણ છે એ ક્રિયાથી જુદું છે. આ ક્રિયા શરૂ થઈ ને આ ક્રિયા પૂરી થશે. આ પ્રવચન આપવાની ક્રિયા પ્રારંભ થઈ છે, પ્રવચન આપવાની ક્રિયા પૂરી થશે. પ્રવચન સાંભળવાની ક્રિયા પ્રારંભ થઈ છે, પ્રવચન સાંભળવાની ક્રિયા પૂરી થશે. પણ એમાં જે નિત્ય ચૈતન્ય પણ એ તો ન પ્રારંભ થયું ન એ પૂર્ણ થાય, એ તો જેમ છે એમ ટકેલું છે અને એનું જોર એટલું. ત્યારે આજે જે આપણે વિષય પર ચર્ચા ચાલે છે, ચૈતન્યનો વિકાસ એટલે કે શુદ્ધાત્માનો વિકાસ, અહીંયા એ ચૈતન્ય શબ્દનો અર્થ જ્ઞાનીઓએ એ સ્વભાવના રૂપમાં ચૈતન્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. આ સ્વભાવ અને એટલા માટે તે ભલે વિષય રાખવામાં આવ્યો છે માયાની કર્મમાં કે ચૈતન્યનો વિકાસ, પણ ખરેખર આ શબ્દને જો જોવામાં આવે શબ્દમાં ચૈતન્ય જે છે જેનો ક્યારે વિકાસ થતો જ નથી. ચૈતન્યનો વિકાસ નથી થતો કારણ કે ચૈતન્ય એ સાથે એક સ્વભાવની જ વાત આવે છે. સ્વભાવ ક્યારે એનું નામ કે જેમાં ન કઈ વધારો થાય ન કઈ ઘટાડો થાય, પણ એનો ભાવ એ ગ્રહણ કરવાનો કે આત્માનો વિકાસ. પણ ચૈતન્યનો અર્થ આત્માથી થઈ જતો, એટલા માટે ચૈતન્ય શબ્દનો ઊંડો ભાવ છે. ત્રણ શબ્દ છે, ચેતન, ચેતના અને ચૈતન્ય. દ્રવ્યની વાત આવે ત્યારે ચેતન કહેવાય છે, પર્યાયની વાત આવે ત્યારે ચેતના કહેવાય છે, અને સ્વભાવની ગુણની વાત આવે ત્યારે ચૈતન્ય કહેવાય છે. આ ચૈતન્ય જે ગુણને બતાવનારો છે, સ્વભાવને બતાવનારો છે, અને ગુણ એનું નામ છે કે જે અનાદિ અનંત એવું ન એવું હોય, એમાં કઈ ન થાય. વિકાસ થશે એ પર્યાયમાં થશે, આ ગુણમાં કોઈ વિકાસ નથી. એટલે જ્ઞાનીઓએ આ ચૈતન્યનો વિકાસ ક્યાં નથી કહ્યો, જ્ઞાનીઓએ આત્માનો વિકાસ કહ્યો, કારણ કે આત્મા કેતા પર્યાય અંદર મળેલી છે, અને ચૈતન્ય કેતા પર્યાયની વાત જ નથી આવતી. આનો ભાવ અર્થ આવી રીતે ગ્રહણ કરવાનો ચૈતન્ય કેતા આત્મા. આના અવાળથી એક વાત એ પણ સમજવાની કે જો કોઈ શબ્દને પકડી લે તો એમ કહે કે આ વિશેષ બિલકુલ ખોટો છે, પણ શબ્દને ન પકડે અને આ ભાવને પકડે તો ભાવને પકડતા બરાબર છે. કે બાકી છે કે આત્માનો વિકાસ કેવી રીતે થાય, એનું કારણ કે ચેતન, ચેતના અને ચૈતન્ય. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા. આ સ્વભાવ, સ્વભાવ એવો છે કે જે અનાદિ અનંત એક રૂપે ટકીને રહે છે. ચેતન અને ચેતના આપણે કહીએ છીએ, જ્ઞાન ચેતના અને દર્શન ચેતના, એ પર્યાયની વાત છે. જ્ઞાન ચેતનામાં પછી ભેદ ગયા, મતિ જ્ઞાન, કૃત જ્ઞાન, આ બધી પર્યાયના, એ ચેતના કેતા પર્યાય. અને ચેતન કેતા આખું દ્રવ્ય આવે છે, એ દ્રવ્ય અને પર્યાય એટલે કે ગુણ પર્યાયનો સમુદાય એવું જે દ્રવ્ય છે એને ચેતન કહેવામાં આવે છે. એટલે કહીએ કે છ દ્રવ્યમાં કેટલા દ્રવ્ય ચેતન છે અને કેટલા અચેતન છે એમ નથી કહેતા, કે છ દ્રવ્યમાં કેટલા દ્રવ્ય ચૈતન્ય છે એમ નથી કહેતા, છ દ્રવ્યમાં કેટલા દ્રવ્ય ચેતના છે એમ નથી કહેતા, કેટલા દ્રવ્ય ચેતન છે. ચેતન કહેતા આ તો દ્રવ્યની વાત આવે છે. અને ગુણ વધતા પર્યાય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય. ગુણ કેતા ચૈતન્ય ગુણ અને આ ચેતના એ પર્યાય, એનો જે આપણો સમુદાય એનું નામ છે ચેતન દ્રવ્ય. ભાવ આ ગ્રહણ કરવાનો કે ચૈતન્યનો વિકાસ એટલે આત્માનો વિકાસ. આત્માના વિકાસના અંદર એ ભેદ કે હું જે આત્મા દ્રવ્ય, કારણ કે છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય પણ છે અને સાત તત્વોમાં જીવ તત્વ છે, બંનેમાં તત્વ છે, તત્વોમાં પણ જીવ છે અને દ્રવ્યમાં પણ જીવ છે. અને સાત તત્વોમાં જે જીવ નામનું તત્વ છે એનો ક્યારેય વિકાસ નથી થતો, પણ છ દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય છે એનો વિકાસ થાય છે. એટલા માટે તે જીવ તત્વ ના ભેદ નથી કહ્યા કે પણ જીવ દ્રવ્ય ના ભેદ કહ્યા છે. જીવ દ્રવ્ય કેટલા પ્રકારના કે બે પ્રકારના સંસ્કારી અને માનસિક સંસ્કારી બે પ્રકારના સ્થાવર અને ત્રવ સ્થાવર પાંચ પ્રકારના એ બધા ભેદ જે છે એ જીવ દ્રવ્ય ના ભેદ કહ્યા જીવ તત્વ ના નથી. કારણ કે તત્વ જે છે એ અને દ્રવ્ય માં બહુ અંતર છે. જીવ દ્રવ્ય જે છે એ પ્રમાણ નો વિષય અને જીવ તત્વ છે એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય, એ દ્રષ્ટિ નો વિષય છે. છ દ્રવ્ય માં જે જીવ દ્રવ્ય છે એ દ્રષ્ટિ નો વિષય નથી. એવા પર્યાયો આવી ગયું જેમ કીધું કે સંસારી મુક્ત આ બધી પર્યાયો વાળો જીવ છે. એમાં સિદ્ધ પણ આવે અને સંસારી પણ આવે, પણ જીવ તત્વ જે છે એમાં પર્યાય નથી આવતી. કે ક્યાં ગઈ એની પર્યાય જીવ નહીં, એ પર્યાય ને પાછળ મૂકી દીધી. ક્યાં આશ્રમ બંધ સંવર નિદ્રા અને ભોગ આ જે જીવ દ્રવ્ય માટે પર્યાયો હતી એ પર્યાય ને ત્યાં પાછળ જવા દીધી. અને અહીંયા રહ્યું શું કે એકલું પર્યાય થી ન્યારું એવું દ્રવ્ય એનું નામ થયું જીવ તત્વ. એ દ્રષ્ટિ નો વિષય છે. અને એનું કારણ એ હતું કારણ કે આશ્રવ અને બંધ આ અશુદ્ધ સંવાદ નિદ્રા આ શુદ્ધ આર્થિક શુદ્ધ પર્યાય અને મોક્ષ આ પૌણ શુદ્ધ પર્યાય. આ બધી પર્યાયો જયારે જીવ સાથે મળેલી હોય એટલે કે જીવ સાથે એનું ગર્ભ કરીને લેવામાં આવે તો એ થયું જીવ દ્રવ્ય. અને જો આ પર્યાયો ને અલગ કરીને જયારે આ જીવને દેખવામાં આવે તો એ થયું જીવ તત્વ. જીવ તત્વ જે છે એમાં કોઈ વિકાસ નથી કારણ કે તો દ્રષ્ટિ નો વિષય છે. એમાં શું વધે ને ઘટે કે જયારે આપણે કહીએ છીએ કે એમાં તો ગુણો ના ભેદ પણ નથી તો પર્યાય એમાં કેવી રીતે હોય. અને એટલા માટે જીવ દ્રવ્ય કહેતા છે આ જે સંસારી જીવ ક્યારેક મુક્ત થાય છે, આ આત્મા ક્યારેક પરમાત્મા બને છે. એટલા માટે અહીંયા આવું આત્માનો વિકાસ આ જીવ દ્રવ્યની વાત છે કે હું આત્મદ્રવ્ય અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરું છું. ચૈતન્ય સ્વભાવ તો એવો છે, જ્ઞાન સ્વભાવ એવો છે કે પ્રતિ સમય જ્ઞાનીને આ સ્વભાવની જાગૃતિ વર્તે છે. કોઈ પણ જ્ઞેયોને જાણવાના કાળે જ્ઞેયોને જાણવાના કાળે જ્ઞેયોને જાણીને પણ જ્ઞાન જ્ઞેયમાં જઈને પડતું નથી, મળી જતું નથી. અને આ જાગૃતિ આમ છે કે આમ સમુદ્રને દેખે છે પણ આમ સમુદ્રમાં મળી જતી નથી. કારણ કે આંખ એ શરીરનું અંગ છે, શરીરનું અંગ શરીરને છોડીને સમુદ્રમાં કેવી રીતે પડે. જો આંખ એ સમુદ્રમાં પડી જાય તો આંખ થોડી ભીની થઈ જાય, સમુદ્ર જેવો છે એવી થઈ જાય જો આંખ સમુદ્રમાં પડી જાય. પણ આંખ સમુદ્રને દેખીને પણ સમુદ્રમાં મળતી નથી. આ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા આ જ્ઞાન જગતના પદાર્થોને જાણીને પણ જગતના પદાર્થોમાં મળતું નથી. જાણવાનું કાર્ય થાય છે એમ નથી કે આંખ નથી દેખતી, આંખ દેખે છે દરિયાને.
ભાઈ આમાં અવાજ થોડોક તમે વધારી શકો?
અરે પોતે શરીરમાંથી બહાર પણ નથી,
એવી બહુ ધીમો અવાજ આવે છે.
જાણવાનું કાર્ય કરે છે અને અહીંયા સુધી કે પર પદાર્થો દૂર રાગનો વિકલ્પ જ્યાં આત્મામાં ઉત્પન્ન થાય છે.
હેલો,
વિકલ્પ ને જાણવા વાળું આ જ્ઞાન એ રાગના વિકલ્પમાં જે થઈ ગયું એ
બહુ ધીમો આવે છે અવાજ.
જો આ જ્ઞાન રાગના વિકલ્પમાં જતું રહે એમ આંખ સમુદ્રમાં જતી રહે તો આંખ ધીમી થઈ જાય, જેવો સમુદ્ર કેવી થઈ જાય. જો જ્ઞાન રાગને જાણીને રાગના જતું રહે એ જળ બની જાય, રાગાદી ભાવનું જે રાગનો ભાવ જે જળ છે અને જળને જાણીને જળમાં જતું રહે તો જ્ઞાન પોતે જળ બની જાય. તો જીવ દ્રવ્યની સત્તા જ ન રહે તો અનાદિથી મારું ચૈતન્ય પણ જે ટકેલું છે એ બતાવે છે કે હું એક સમય માટે પણ રાગને જાણીને રાગમાં ગયો નથી. હું મારા સ્વભાવમાં છું અને આ આત્માનો વિકાસ ત્યારે થાય ત્યારે એક એવી અનુભૂતિ કે હું મારા પોતાના સ્વરૂપમાં છું જવાનો નથી. જે જવા માંગે છે એ હજી પર્યાય ઉપર બેઠો છે અને હું સ્વરૂપમાં છું એવું જ્યાં જોર આવ્યું એ જોરનું નામ જ છે કે પર્યાય દ્રવ્યનું લક્ષ લીધું. આ દ્રવ્ય તૃપ્તિ થઈ હું કર્યો નથી. આ પર્વ અને વિકલ્પમાં ગયો છું કે કલ્પના આ સ્વભાવમાંથી આખું દ્રષ્ટિનું જોર એટલું દ્રવ્ય ઉપર. એક રીતે સમુદ્ર એમ માને આ આંખ સમુદ્રમાં જતી રહી, આંખ સમુદ્રમાં જતી રહી, પણ માનવાથી કઈ આંખ સમુદ્રમાં જતી નથી રહેતી. નદીનો પાણીનો પ્રવાહ જેમ વહેતો હોય અને કોઈ વ્યક્તિ એ પ્રવાહમાં પોતે ડૂબતી નથી કારણ કે પાણીમાં ક્યાંક નહીં, એ પાણીની બહાર છે અને કિનારા પર એ વ્યક્તિ બેઠી છે અને ત્યાં જઈને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એને સપનું શરૂ થયું અને સપનામાં એવું વિચાર ચાલી રહ્યો છે, સપનું જેવું ચાલે છે કે હમણાં હું ડૂબી જઈશ, તણાઈ જઈશ, હું મરી જઈશ, મને કોઈ બચાવો, મારે પાણીમાંથી બહાર નીકળવું છે, પાણીમાંથી બહાર નીકળવું. એ વ્યક્તિએ પાણીમાંથી બહાર નીકળવા માટે કેટલી મહેનત કરવાની હશે જ નહીં. એ વ્યક્તિએ પાણીમાંથી બહાર નીકળવાનું નથી, એ પાણીમાંથી બહાર છે. એ વ્યક્તિ પાણીમાં છે જ નહીં, એ પાણીની બહાર છે. ખાલી એને એક એવો અનુભવ થાય કે હું પાણીની બહાર છું. પણ અનુભવ ક્યારે થાય કે જયારે એ વ્યક્તિ જાગી જાય, જાગે, જાગૃત થતા તે ખબર પડી કે પાણીમાં હતો જ નહીં. એવી રીતે જયારે જાગો કે આ જ્ઞાન આ ચૈતન્ય પડું, બસ હું મારા પોતાના સ્વરૂપમાં છું, જેવું જાણ્યું કે દેખાય છે રાગનો પ્રવાહ વહી રહ્યો છે અને હું રાગના પ્રવાહમાં ગયો જ નહોતો, રાગાજી વિકલ્પમાં ગયો જ નહોતો, એવો જ મારો ધ્રુવ સ્વભાવ છે. આ સ્વભાવનું આજ સુધી જોર અજ્ઞાનીને આવ્યું નથી ને એટલા માટે તે આ સ્વરૂપની એટલી મહિમા છે. પછી સમય આ સ્વરૂપની મહિમા બની રહી છે, સ્વરૂપની મહિમા દરેક સમયે કે મારું આવું સ્વરૂપ છે કે જે ક્યાંય છે એ ભરી નહીં ગયે. કલ્પનામાં છે તમને અત્યારે માયાવીમાં બેઠા છે અને ઊંઘમાં સપનામાં કલ્પનામાં તમે જતા રહ્યા. એવી રીતે કે તમે ભારત જતા રહ્યા અને ભારત દેશમાં તમે ત્યાં પહોંચી ગયા છો, મુંબઈ છો, પણ હવે તમને એમ યાદ આવ્યું કે લાવ અમે માયામી પાછા જતા રહીએ. ઘર ગુમ થયું, બધા પાછા આવવા માટે થઈને પ્રયાસ કરો છો.
બંધ કરો.
તમે એ વખતે ત્યાં ટ્રાવેલ એજન્ટ પાસે ગયા, તમારે સપનામાં હતા અને સપનામાં મુંબઈ પહોંચી ગયા હતા, હવે તમારે માયામી પાછા આવવું છે, તો ન તો તમારે ટ્રાવેલ એજન્ટ પાસે જવાની જરૂર છે, ન તો વિમાનમાં બેસવાની જરૂર છે, ન તો અહીંયા એરપોર્ટ ઉપર ઉતરવાની જરૂર છે, ન તો ત્યાંથી ગાડીમાં બેસવાની જરૂર છે, ખાલી જાગવાની જરૂર છે. ચાલ સાથે તમને ખબર પડી કે અમે ભારત યાદ નથી. એક એવી અંદરમાં જયારે ચૈતન્ય પણ જે સમયમાં અનુભવમાં આવે છે, એ ચૈતન્ય પણ એવું અનુભવમાં આવે છે જે અનાદિથી ક્યારે પણ વિકલ્પમાં ગયું જ નથી, વિકલ્પોમાં મળ્યું નતું, ઇફેક્ટ થયું નતું, એવું ચૈતન્ય પણ ત્યાં અનુભવમાં આવે છે. અને એટલા માટે કે જો આત્માનો વિકાસ કરવો હોય, એટલે કે આત્માથી નિર્મળતા પર્યાયમાં પ્રગટ કરવાની ભાવના હોય, પહેલી જાગૃતિ કે હું કોણ છું, અહીંયાથી શરૂઆત થાય, હું કોણ છું, ત્યારે તમારો દેહની ક્રિયામાં દરેક સમયે આ જાગૃતિ બની રહે. તમારો હાથ મળે, પગ મળે, એવી એકાગ્રતા કે આમાં મારું ચૈતન્ય પણ ક્યાંય છોડ્યું નથી, એમાં મળ્યું જ નથી. આત્મજાગૃતિ આત્મજાગૃતિ એ ધર્મ છે. બહારમાં ગમે એટલી અનુકૂળતા હું પ્રાપ્ત થઈ એ અનુકૂળતા પ્રાપ્ત કરતા પણ જે અંદરમાં પહેલા એક અસંતોષની ભાવના જાગૃત થાય. બહારમાં એટલે કે એક વિચાર એવો શરૂ થાય, એક દુઃખ શરૂ થાય. દુઃખ શરૂ થાય એટલે કે દુઃખનો ભાવ અંદરમાં આવવાનો શરૂ થાય. દુઃખનો ભાવ એક એવો શરૂ થાય અને દુઃખનો ભાવ શરૂ થવાનો અર્થ શું છે? કે જયારે તમે જો પગ આપણી પાસે છો, પગ હોવા છતાંય કે આપણને પગની યાદ દિવસમાં કેટલી વાર આવે છે? નથી આવતી. પણ જયારે તેઓ પગમાં કાંટો જાય એ પગની યાદ શરૂ થાય છે. કાંટો વાગે ત્યારે પગની ખબર પડે છે. માથું દુખે છે ત્યારે માથું છે એની ખબર પડે છે. એ પેલા તો ખબર પણ નથી પડતી. એટલા માટે પેલા એ દુઃખનો બોધ થાય કે ખરેખર સંસાર દુઃખથી ભરેલો છે. પહેલા એક બોધ થાય પછી અંદરમાં વિચાર ચાલે, પછી શોધ ચાલે તો હવે હું ક્યાં જાઉં, આનાથી બચવા હું શું કરું. કારણ કે આજે કોઈને પણ તમે એમ કહો, ખાસ કરીને આમના યંગસ્ટરો ને મોટા ને કોઈને પણ, કે તમારે સુખી થવું છે આવો પ્રવચનમાં તમને સુખી થવાનો ઉપાય બતાવીએ. બધાને પણ કે તમે સુખી છે આમાં નથી આવું સુખી છે. કારણ કે જ્યાં સુધી એને દુઃખ છે એવો બોધ ન થાય ત્યાં સુધી એ સુકામ સુખની શોધ માટે નીકળે. એટલા માટે અમે બધા સાધકોને એ નથી કહેતા કે સુખી કેમ છું, પહેલા એનો બોધ થાય કે દુઃખ કેવું છે એનો તમે વિચાર કરો. આ દુઃખને તમે જાણો, દુઃખથી પહેલા કેટલા ભરાઈ જાઓ, એટલું દુઃખથી પહેલા ભરેલો હોય, થાકેલો હોય કે ખરેખર બહુ દુઃખ લાગ્યું છે મને, હવે એની શરૂઆત થશે કે હવે કયા માર્ગની શોધ કરો, એ માર્ગની શોધ કરો કે જે માર્ગ કરે દુઃખ મને ન મળે. શરૂઆત અહીંથી થાય. એટલા માટે જ પ્રતિ સમય દુઃખ થયું કે દુઃખ થતા સમયથી દુઃખના કારણોને શોધે. આ દુઃખ કેમ થયું? કારણ કે કોઈ પણ વાત આપણે કોઈ પણ વસ્તુના જો વિશેષમાં જવું હોય તો પેલાના કારણોને શોધવા જરૂરી છે. અને એના માટે આજના છોકરાઓ બહુ હોશિયાર છે. એ દરેક વાતનો પ્રશ્ન કરે છે કે આવું કેમ. તમે જો કોઈ પણ વસ્તુ એને કેમ કહો કે બેટા જો આપણે રાત્રે ન જમવું જોઈએ, તો ઊંઘ ન ખાવું જોઈએ, બટાટા ન ખાવા જોઈએ, કે કેમ કેમ, અને કેમ નો જવાબ તમારી પાસે ન હોય એ માનવાનું નથી. અને તમારી પાસે નથી એનો બરાબર જવાબ. એટલા માટે કારણ કે તમે જે પાડ્યું છે તમારા પપ્પાઓને જે કીધું એ તમે પાડ્યું છે. તમે એમને પૂછો છો કેમ, આજના છોકરાઓ પૂછે છે કેમ. અને એટલા માટે કે આ પૃથ્વી પર હવે દરેકે દરેક સવાલના જવાબનો જવાબ કે આનું કારણ શું. અને એટલા માટે જ જૈન ધર્મની આ વિશેષતા છે કે અહીંયા તો કોઈ પણ પ્રશ્ન તમે લાવો એ પ્રશ્નનો જવાબ છે. અને એટલા માટે જ ને એ વાત અઘરી નથી બનતી કે છોકરાઓ જો પૂછશે કે આપણે એને બતાવશું કેવી રીતે, એ પ્રશ્ન પૂછશે કે રાત્રે ભોજન કેમ નહીં કરવાનું, આઠમ જ્યોતિષ કેમ પાડવાની, આ એક એક વસ્તુના કારણો છે એના ઉપર પણ આપણી ચર્ચા ચાલશે. અને વૈજ્ઞાનિક કારણો છે, રાત્રિ ભોજનના વૈજ્ઞાનિક કારણો, તંદુરના વૈજ્ઞાનિક કારણો, આઠમ ચૌદસના વૈજ્ઞાનિક કારણો, એક એક કારણો ઉપર ચર્ચા કરીશું આપણે. અને હવે તમે જે નિર્ણય કરીને ફોલો કરો અને પાડશો એ તમારો પોતાનો નિર્ણય હશે. પેલું આગળ કરતા હતી કોઈ કીધું જ આપણે કર્યું. એટલે જાગૃત થાય પહેલા તે અહીંયા કે વસ્તુની પાછળ ભાગી ભાગીને મને કઈ નથી મળ્યું. આપણે પોતે વિચાર કરીએ કે યાત્રાના અંતમાં હાથમાં શું આવે છે. એક લાંબી યાત્રા કરી, યાત્રાના અંતમાં હાથમાં કઈ ના આવ્યું. કેન્દ્રિક અને હિલેરીએ યાત્રા કરી હતી માઉન્ટ એવરેસ્ટના શિખરની. અને જયારે માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચ્યા એમને પૂછવામાં આવ્યું છે શું મળ્યું તમને. એમને કહ્યું અને મોટી કોઈ જોયું તો હાથમાં એક વસ્તુ હતી, એનું નામ હતું અહંકાર. એવરેસ્ટના શિખર ઉપર પહોંચવા મળો પેલો મનુષ્ય. યાત્રાના અંતમાં અહંકાર આવે કારણ કે પોતાના સ્વરૂપની જાગૃતિ જ્યાં ના હોય ગમે એટલી યાત્રા થાય એ યાત્રાના ફળમાં કઈ ન મળે. અહંકાર છેલ્લે આવે કે મેં આટલું કર્યું, પૂજા કરી બહાર નીકળ્યા તમને શું મળ્યું, કઈ નહીં, મેં આટલી પૂજા કરી એક અંદરમાં અહંકાર, હું થોડું ધાર્મિક થઈ ગયું. પણ બેહોશી એની જ છે, એટલા માટે જાગે. જાગે એ જાગી શકે છે અહિયાંથી કેટલો છૂટો પડેલો છે, છૂટો પડ્યો એટલે કે એને જાણી લીધું, એને સંસારના સ્વરૂપને જાણી લીધું, દુઃખથી આખું એવું કરાઈ ગયું નથી મળતું. એક વ્યક્તિનું મરણ થયું અને એનો છોકરો એનું માનતો જ નતો, છોકરો ઉલટા માર્ગે છે, પપ્પા મમ્મી જે કઈ તે છોકરો ઉલટા માર્ગે છે. પપ્પાને એમ થયું કે આ કેમ આવું મારું માનતું નથી, મારું કઈ કરતું નથી. એનું મરણ થયું પપ્પાનું અને એ સ્વર્ગમાં ગયા એવી સ્ટોરી આવે છે. સ્વર્ગમાં ગયા અને એમને ખબર પડી કે જીસસ ક્રાઇસ્ટની મમ્મી એ મારિયા પણ ત્યાં સ્વર્ગમાં છે. એને વિચાર આવ્યો કે લાવ ને મારિયાને મળીને પૂછી લઉં કે તે તારા દીકરાને એવું તે કેવી રીતે મોટો કર્યો કે આટલું બધું તારા કયામાં રહ્યું અને મારો દીકરો તો મારા કયામાં રહ્યો નહીં. ત્યાં મુલાકાત કરવા માટે એને અરજી આપે છે, મુલાકાત કરવાનો અવસર મળે છે અને કેટલો એક જ પ્રશ્ન તમે પૂછી શકશો મારિયાને. એ વ્યક્તિએ મારિયાને જઈને પૂછ્યું
we should hang up કે સંભળાતું નથી જરાય.
દીકરો આગળ અને બાબા આ મારો દીકરો, મારો દીકરો અને જોયું કે અમેરિકન ગોરી છોકરીનો હાથ પકડી લાગ્યો, આ મારો છે. એક પણ માફી નહીં કરો, આ મારો છે. જાણીએ છીએ આ જગત માં મારું કોઈ નથી, માને એ પણ મારા નથી અને નથી માનતા એ પણ મારા નથી. અમે એટલું જાણ્યું કે જગત આખો સ્વાર્થથી ભરેલું છે, દરિયાના કિનારે રેતીના બનાવેલા લાડવા જેવું છે. એ લાડવામાં પાણી સુકાઈ જાય તો લાડવો વિખરાઈ જાય, એ સ્વાદ પૂરો થઈ જાય તો સંબંધ વિખરાઈ જાય, અને વિખરાઈ જાય તો દુઃખ ન લાગે એક ક્ષણ માટે. આ પ્રકારનું સ્વરૂપ છે. ધન્ય છે આ ઘડી મને સંસારનું સ્વરૂપ સમજાણ. ધન્ય છે આ નિમિત્ત, એ નિમિત્ત કે જેના થકી મને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. અને એવી રીતે દરેક સમયે આ જાગૃતિ રહી. આવું કેમ થયું? આમ જ હોય સ્વીકાર. હવે બધાને કોઈ પણ ઘટના ઘટે કેમ આવું છે? આમ જ હોય, આમ જ હોય. તમને જયારે જરૂર હતી ત્યારે મેં તમારો 10 વાર ફોન ઉપાડ્યો, તમારે જયારે જરૂર હતી ત્યારે મેં તમારો 10 વાર ફોન ઉપાડ્યો હતો, અત્યારે તમારો એકે ફોન નથી ઉપાડતા. આ માણસ કેવા કેવા મારે અજ્ઞાની ને આવું છે, કેવા કેવા જ્ઞાની કે છે, બરાબર છે. આવું નામ ચિંતા છે, સ્વાર્થથી ભરે થશે. એમને તમને કામ હતું, તમે કરતા હતા, ઉપાડતા હતા, ઠીક છે, કરતા હતા, પણ આ વ્યક્તિ મને કામ થાય ચિંતા ના હોવા જોઈએ. એક દુકાન છે, એ દુકાને તમારે વસ્તુ લેવી છે, વસ્તુ લેવાના પૈસા નથી. વસ્તુ છે દુકાન વાળો તમને આપે છે 25 રૂપિયાની અને તમારે ઉધાર લાવવાની, કે 25 રૂપિયા મળે જશે. હવે તમે શું કરો છો, તમારી પાસેથી એક ગ્રાહક 25 રૂપિયાની વસ્તુ લઈ જાય છે અને 10 વખત વસ્તુ લઈને ગયો, 25-25 રૂપિયાની વસ્તુ 10 વખત લઈને ગયો અને ઉધાર, પછી પૈસા ચોપી દીધા. પણ એક વાર એવું થયું કે એ જ વસ્તુ સામેની દુકાનમાં પડતી હતી 20 રૂપિયાની અને આની પાસે રોકડા પૈસા હતા, એ રોકડા પૈસા લઈને 20 રૂપિયાની વસ્તુ ખરીદવા માટે ગયો સામેની દુકાને. આને જોયું કે જો ઉધાર લેવી હતી ત્યારે મારી પાસે આવે, અત્યારે રોકડે લેવી છે એની પાસે ગયો. કેવો કહેવાય માણસ? આવા જે પ્રશ્નો થાય ને, કેવો કેવો જ્ઞાની કે તમને આખે સ્વીકાર થઈ ગયો, એ સ્વરૂપનો સ્વીકાર થઈ ગયો. આવું બધું સ્વાર્થ ક્યાં થાય કે સંસારમાં તો થાય, સિદ્ધિગા ઉપર ભગવાનની વચ્ચે નો થાય. આવું આ આનંદ થાય તો ક્યાં થાય? પ્રશ્ન આપણે કર્યો હતો, પેરાણી પેરાણી બે સાથે હતા અને જેઠાણીએ પ્રશ્ન કર્યો કે હું 10 વર્ષથી મારી સાસુ સાથે રહું છું પણ આ નવી હું આવી છે, આ બિરાણી આવી, 10 વર્ષથી મારી સાસુ મને ક્યાંય પણ બહાર પિક્ચર જોવા નથી લઈ ગઈ, ફરવા નથી લઈ ગઈ અને આ આવીને ખાલી વર્ષની અંદર એ લોકો 10 મહિને 3-4 વાર પિક્ચર જોવા જાય ને લઈ જાય. અને હું કાંઈ મારા બાપાના ઘરેથી બધા લાગી નથી અને એટલો બધો લઈને આવી છે એને બધા ફરવા લઈ જાય, મારે શું કરવું? ત્યારે એને આ કરતી હતી આશ્ચર્ય જયારે પટી જાય ત્યારે સંસારને સમજી લીધો. દોડ નો ભાવ મીઠો છે, ભરતા નો તીખો છે, લીંબુ નો ઘાટો છે, કાળવેલા નો કડવો છે અને સંતાન નો સ્વાસ્થ્ય ભરેલો છે. આ સ્વાસ્થ્ય ઓછી લીધું. હવે આશ્ચર્ય નથી થતું કે આવું કેમ થાય છે? ત્યારે તમે દરેક સમય તમારી મસ્તીમાં આનંદમાં રહો છો કારણ કે સંસારને જાણી લીધે સંસાર આવો છે અને જેટલો તમારે મોક્ષની યાત્રા તરફ જવું હોય સંસારના અંદર ઊંડાણથી તમે જાણવો જરૂરી છે. આ ઝાડ જેટલું બહાર ઉપર તરફ ફેલાયું છે એટલું તેના મૂળિયા જમીનમાં ફેલાયેલા છે. જેટલી મુક્તિની યાત્રા તરફ જવું હોય સંસારનું આખું સ્વરૂપ સમજવું, નીચે આખો સંસારની અંદર ડૂબીને જાણી લેવું કે સંસાર કેવો સ્વાર્થી ભરેલો છે. એવા આ કાળમાં આ યોગ આપણને મળ્યો છે કે આ વિતરાગી વાણી મળી અને નિષ્કારણ જ્ઞાનીઓની કરુણા આપણા પર વર્તી છે. એટલા માટે તે ચૈતન્યનો જે વિકાસ છે, આત્માનો વિકાસ છે, ગુરુ આપણને એ યાત્રા તરફ લઈ જાય છે કારણ કે પોતે એ સ્વરૂપને દેખી ચુક્યા છે. પણ ઇન્દ્રિયોના વિષયોમાં એવા લપેટાયેલા જીવને આ સ્વરૂપ ગમતું નથી. એક આ મકાન હોય ને મકાનમાં છતમાં એક છેદ હોય અને છેદમાંથી તમને આકાશ દેખાઈ રહ્યો છે, એ આકાશ દેખાય છે અને કોઈ વ્યક્તિ તમારો હાથ પકડે અને એમ કહે કે ચાલ હું તને લઈને જાઉં, હું તને એક વિરાટ આકાશની તને યાત્રા કરાવું, ચાલ. તમે પછી ના માર નથી આપો, હું આકાશને જોઉં છું, હું મસ્ત છું, મને મજા આવે છે, આકાશને જોઉં છું. એ જવા તૈયાર નથી થતી. આપણા બધાની એ સ્થિતિ છે, આપણે બધા તે ક્ષણભંગુર સુખમાં એવા તન્મય થયેલા છે અને એમને સુખમાં ની બેઠા છે. ગુરુ જયારે હાથ પકડી લઈ જાય છે કે ચાલો મને વિરાટ જગતની યાત્રા કરાવું, ચૈતન્ય લોકની યાત્રા કરાવું, આપણે જવા તૈયાર નથી થતા કારણ કે એની તન્મયતા અને તલ્લીનતા એવી થઈ ગઈ છે. એટલા માટે તે પેલા એ બોધ થાય કે જે વસ્તુની પાછળનું આમ ભાગતો હતો એ વસ્તુ ત્યારે આમ હાથમાં આવતા છે, એ વસ્તુ રાખ થઈ ગઈ, માટી થઈ ગઈ. જે સોનું મને દૂર હતું ત્યારે સોનું દેખાતું હતું, હાથમાં આવતા તે માટી દેખાય છે. જે સ્ત્રી મને દૂર હતી તેને સુંદર દેખાતી હતી, નજીક આવીને મળી ગઈ, હવે એ સ્ત્રીમાં કઈ નથી દેખાતું, ચામડું દેખાય છે. એ બોધ એવો થાય કે આ દૂરથી એ ઇલ્યુઝન ને ભ્રમ વાળું હું જીવન જીવતો હતો એ ભ્રમમાંથી બહાર નીકળી જવું, એનું નામ જ તે ધર્મ છે. ધર્મ બીજું કઈ નથી, ગુજરાતી માં જે કહેવત છે કે દૂરથી ડુંગર રળિયામણા છે, હિન્દીમાં આપણે કહીએ છીએ દૂર કે ઢોલ સુહાવણે, ઇંગ્લિશમાં પણ છે કે ટ્રાફિક ઓલવેઝ ગ્રીન હોવું જોઈએ. તો બસ આ બધામાં આપણને બોધ થાય કે દૂરનું છે વધારે સારું લાગે, નજીક આવતા એ બોધ થાય છે. અને એટલા માટે કે આજે જે વસ્તુ તમારી પાસે છે એ જયારે નથી ત્યારે એના માટે કેવા કેવા ભાવ થતા હતા, તમે તેનો વિચાર કરો. આજે જે ગાડીમાં તમે બેઠા, એ ગાડી જયારે પહેલી વાર તમે ખરીદી બેઠા હતા ત્યારે કેવો ભાવ હતો, લાભ થતા ત્યારે કેવો ભાવ હતો, આ ગાડીની કેવી મજા આવશે, કેવી મજા આવશે. આજે એ ગાડી દૂર થઈ ગઈ, માટી બની ગઈ. એટલા માટે આ બોધ, એક વસ્તુથી એવો બોધ થયો, દસ રસગુલ્લા ખાધા ને અગિયાર રસગુલ્લો મોઢામાં મૂક્યો કે ઉલટી થવા લાગી. જોઈએ ભરતો મને શું કાપતી હોય, તો પછી અગિયારમાં રસગુલ્લા પણ એવું શું કાપવું જોઈએ એવું પહેલા આપે. અને ખાસ વાત એ છે કે આજે સુખ ન મળ્યું, અગિયારનું રસગુલ્લો ખાધો એટલે ઉલટી થવા જેવું થવા લાગ્યું, એટલે પછી મૂકી દીધું. પણ બે દિવસ પછી શું થયું, બે દિવસ પછી પાછું રસગુલ્લો સામે આવે છે, રસગુલ્લો ખાઈ જાય. કારણ કે ત્યારે બે દિવસ પછી રસગુલ્લો જયારે સામું આવે છે ત્યારે સામે આવેલા રસગુલ્લાને દેખીને પહેલો રસગુલ્લો યાદ આવે છે, અત્યારનું યાદ નથી આવતું. મજા આવી ગઈ એ પહેલું યાદ આવે છે. અને એનું કારણ છે કારણ કે જીવનો સ્વભાવ છે સુખી થવાનો, દુઃખી સ્વભાવ નથી. એટલા માટે સુખ જે કરે છે ને એ સુખ ઉપર જાત થાય છે, સુખ થયું તો ઉલટી થવા લાગી એ યાદ ના આવતું નથી, એ બોધ નથી લેતો. આ સુખી થવું આત્મ સ્વભાવ છે, આનંદ મારે એવું આત્માનો સ્વભાવ. આ સ્વભાવ છે, સ્વભાવ માટે આપણને પ્રશ્ન નથી થતા. તમે કોઈ વ્યક્તિને પૂછો કેમ છો, એમણે કીધું મજા આવે. તમે ક્યારે પણ કોઈને એમ પૂછો, જયારે તમે કોઈને પૂછો કેમ છો એને કીધું મજામાં, તમે કોઈને એમ પૂછો તો કેમ છો મજામાં, પણ તમે કોઈ પૂછો કેમ છો એને કીધું મજામાં નથી. જો પૂછો છો કેમ મજામાં નથી, શું તકલીફ છે, મજામાં થઈ ગયે તો આપણે પ્રશ્ન ન થતો. કારણ કે મજામાં આનંદ મળે એવું આત્માનો સ્વભાવ છે, અને સ્વભાવ માટેના કોઈ પ્રશ્ન ન થાય એ કેમ છે. સ્વભાવમાં ન હોય તો પ્રશ્ન થાય કે શું તકલીફ છે, આનંદ મળે એવું મારો સ્વભાવ છે. અને એટલા માટે દરેક સમયે એક ક્ષણ પણ ગુમાવે નહીં, એક ક્ષણ પણ ગુમાવે નહીં. આનંદ લો, આનંદ લો. આનંદ ક્યાંથી લે, સ્વરૂપમાંથી. આનંદ પાછળ ભાગવાનું નથી, સુખની પાછળ ભાગવાનું નથી. આશ્ચર્ય થાય આપણે સાંભળીએ ને જાણીએ કે હરણ છે એ કસ્તુરીની પાછળ ભાગે, હરણ કસ્તુરીની પાછળ ભાગે છે. આવું હું જયારે પેલા વાંચતો ત્યારે આ આશ્ચર્ય થતું, પણ હવે એટલું આશ્ચર્ય નથી થતું. એટલા માટે કારણ કે આશ્ચર્ય તો ત્યારે થાય છે વધારે કે હરણ કસ્તુરીની પાછળ ભાગે ત્યારે નહીં, પણ કસ્તુરી પોતે કસ્તુરીને શોધવા નીકળે. આ કેવું આશ્ચર્ય થાય, કસ્તુરી પોતે કસ્તુરીને શોધવા નીકળે, પોતે સુખનો ધામ સુખને શોધવા નીકળે છે કે સુખ ક્યાં છે. આ આશ્ચર્ય અમારે એ વાત છે. એટલા માટે હું સુખથી ભરપૂર, એટલા માટે કારણ કે જ્યાં જ્ઞાન છે ત્યાં રાગ નથી, ત્યાં રાગ છે. આ જ્યાં જ્ઞાન છે ત્યાં રાગ નથી, જ્યાં રાગ છે ત્યાં આકૃતા. સીધી વાત થઈ, જ્ઞાન નિરાકૃતા, રાગ આકૃતા. તો રાગમાં એકત્વ હતું, રાગમાં હું પણ નહોતું, તો આકૃતા હું તો ભોગવું હતું. અને જેવું જ્ઞાનમાં એકત્વ કર્યું કે ચૈતન્ય માત્ર હું છું, એને પ્રવાહની જેમ દેખે છે. આ એક વિચાર આવ્યો, બીજો વિચાર આવ્યો, ત્રીજો વિચાર આવ્યો, કન્ટિન્યુઅસ આ વિકલ્પ. મેં વિકલ્પો પર લગામ નથી, લગામ વગરના વિકલ્પો છે. તમે પોતે એનો વિચાર કરો કે જયારે ભોગો ભોગવવામાં આવે છે, ભોગની શરૂઆત થઈ, એ ભોગની શરૂઆત થઈ, અને ભોગ ભોગવતા ભોગવતા વિકલ્પ 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 એવા ચાલવા લાગ્યા ચાલવા લાગ્યા, એ ભોગનો અંત આવ્યો. અંત આવ્યો એ ત્યારે એ વિકલ્પ કેવો હતો, શરૂઆતમાં કેવો વિકલ્પ હતો અને અંતમાં કયો વિકલ્પ છે, શરૂઆતમાં કેવો અને અંતમાં કેવો, કોઈ કનેક્શન જ નહીં મળતું હોય. કોઈ લગામ વગરના વિકલ્પો આવતા રહે છે, એનું એક જ કારણ બેહોશ છે. બેહોશ ચિત્તની સ્થિતિ આવી હોય જાગે, અવેરનેસ. કોઈ તમને ખરાબ શબ્દ કીધા, કોઈ તમે સારા શબ્દ નહીં નાખો, એ જાગૃતિ. બુલેટ પ્રૂફ કાચ વાળી ગાડીમાં જન્મને અંદરમાં ગોળી અંદર આવતી નથી રહેવાની, કોઈ ગમે તે ગોળી મારે, અંદરમાં એ જાગૃતિ. મારા સ્વભાવની અંદર કોઈના શબ્દો આવવાના નથી. આ વ્યક્તિએ તમે ખરાબ શબ્દ કીધા કે મારા ચૈતન્યમાં આવવાના નથી, મારા સ્વભાવમાં આવી જવાના નથી. કેમ? કારણ કે આ વ્યક્તિએ મને ખરાબ શબ્દ કીધા, એવા જે વિકલ્પ થયા અત્યારે, એવા વિકલ્પ, એ વિકલ્પ પણ જો ચૈતન્યમાં ન આવી જતા હોય તો ખરાબ શબ્દ ચૈતન્યમાં કેવી રીતે મળી શકવાના? અહીંયાથી બે જ્ઞાન માટે આણંદને આવતી એવો વિકલ્પ થયો ભગવાન, આવો વિકલ્પ પણ મારા ચૈતન્યમાં પડતો નથી તો એ વાણી ચૈતન્યમાં ક્યાં પડવાની? સાપ આવ્યો અને સાપ અત્યારે આવેલા જંત મારે તત્ક્ષણ આમ જાગૃતિ, ક્યારે સાપનું જળ મારામાં મળશે તો, સાપનું ઝેર મારામાં મળશે તો, સાપનું ઝેર મારામાં મળશે તો એવો જે વિકલ્પ થયો, એ વિકલ્પ પણ મારામાં ક્યારે મળી જતો નથી, સાપનું ઝેર મારામાં ક્યાં મળવાનું છે? અચ્છા, વિકલ્પ થી જ તે જ્ઞાન, કઈ પણ ઘટના ઘટી વિકલ્પ થી તે જ્ઞાન, એનાથી તે જ્ઞાન વધે. અને જો વિકલ્પ થી તે જ્ઞાન વધે, વિકલ્પ મારું સ્વરૂપ નહીં, તો વિકલ્પ ના ફળમાં પછી જે કઈ પણ પ્રાપ્ત થયું એને પણ પોતાનું સ્વરૂપ નથી માનવાનું. સ્થિતિ હોય છે કે તમે કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા, તમે અને તમારા મિત્ર બને સાથે છો, $1 ની વસ્તુ છે, તમે $1 તમારો છે, તમારા મિત્ર પાસે કઈ નથી, $1 તમે ત્યાં આપ્યો, અને હવે જે વસ્તુ આવી એ વસ્તુને તમે પોતાની માની, પોતાની કોણ માનશે? એ વ્યક્તિ એ વસ્તુને પોતાની માનશે જેણે માન્યું છે કે આ $1 મારો છે, પણ $1 જ મારો નથી. એવું માનવા વાળી વ્યક્તિ $1 બદલામાં જે કઈ પણ મળ્યું એને પણ પોતાનું નથી માનતું, એ મારે તમારું છે જ નહીં, કારણ કે $1 મારો નથી. રાગના વિકલ્પોને જે પોતાનું સ્વરૂપ ન માને, હવે રાગ દ્વેષના ફળમાં જે કઈ પણ સંયોગો મળ્યા, શરીર, પુત્ર, પત્ની, પરિવાર, આ બધું જે પોતાના ભાવોના ફળમાં જે આ બધું મળ્યું, એમાં પણ પોતાપણું થતું નથી, કારણ કે ભાવોને પોતાના માનતો નથી. જેને ભાવોને પોતાના માનવાના છોડી દીધા, એ ભાવોના ફળમાં મળવા વાળા કર્મોને અને કર્મોના ફળમાં મળવા વાળા સંયોગોને, ભાવ કર્મને, દ્રવ્ય કર્મને અને નો કર્મને પોતાનું સ્વરૂપ માનતો નથી, પોતાને ચૈતન્ય માત્ર માને છે, ચૈતન્ય માત્ર છે. અહીંયા સુધી કે હું ચૈતન્ય માત્ર છું, એવો જે વિકલ્પ છે, એવો જે વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પમાં પણ એની જીવતી નથી રહી. અનુભૂતિ પેલા આવા વિકલ્પ નિરંતર થાય છે, વિકલ્પ આવા અનુભૂતિ પેલા નિરંતર આ વિકલ્પ ચાલતા હોય કે હું ચૈતન્ય, હું ચૈતન્ય, હું ચૈતન્ય, આ વિકલ્પ ચાલે છે. એ વિકલ્પનો રસ નથી, વિકલ્પ છે. હું ચૈતન્ય છું એવો જે વિકલ્પ છે, એ વિકલ્પ નો જન્મ છે, વિકલ્પ નું મરણ છે, એમાં એના રસ નથી. એટલે જયારે પણ આ વિકલ્પ એ તો આ સાક્ષાત ચૈતન્ય તત્વ અને હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એવો વિકલ્પ અને આ જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાયમાં આ વિકલ્પો જણાય કયા? કે હું ચૈતન્ય સ્વભાવી આત્મા છું, એવા વિકલ્પ જ્ઞાનમાં જણાય અને અજ્ઞાની રકમ થાય મને આત્મા જણાય. આ આત્મા નથી, એ આત્મા છે એવો વિકલ્પ છે, કારણ સાક્ષાત સત્તા સ્વરૂપ આત્મા નથી. સત્તા સ્વરૂપ આત્મા તો ત્યારે જણાય, એટલે આ વિકલ્પ પણ વિલયને પ્રાપ્ત થાય ત્યારે સાક્ષાત બને. વિકલ્પ એ વિલયને પ્રાપ્ત થાય ત્યારે સાક્ષાત ચૈતન્ય તત્વ એ જ્ઞાનમાં. વિકલ્પ વિલયને પ્રાપ્ત ત્યારે થાય કે જયારે એ માને કે વિકલ્પ અકાર્યકારી છે, વિકલ્પ થી કઈ થતું નથી, વિકલ્પ વ્યસ્ત છે. એટલા માટે જયારે આ વિકલ્પ વ્યસ્ત છે તો વિકલ્પ, જયારે તમને ખબર પડી કે જે આ કરંતી નોટ છે એ હવે નકલી છે, એ ચાલે જ નથી, એનાથી કઈ મળવાનું નથી, તો તમે નોટને પણ રાખતા નથી કે જો છોડો અને આ કઈ કામની ન રહી, કારણ કે એનાથી કઈ મળતું નથી, થતું નથી, ત્યારે ખબર પડી કે આત્મા ની વાત તો દૂર, પણ આ બહારના સંયોગો પણ મારા વિકલ્પથી ક્યાં પરિણમે છે. જયારે વિકલ્પ કામમાં જ નથી આવતો ત્યારે સહેજે એ દ્રઢતાના બળ પર વિકલ્પથી નિવૃત્તિ થતી જાય, વિકલ્પ ના કામ નિરર્થક થયો. એટલા માટે છે પેલા તો આ કે વિકલ્પ થી કઈ કાર્ય થતું નથી. અજ્ઞાની ને એમ લાગે છે કે વિકલ્પ વગર નું જીવવું એ કઈ જીવવું છે, વિકલ્પ વગર જીવન જીવવું કેવી રીતે. એ ઘટના મરણ માં આવી, એક વ્યક્તિ નું મરણ થવાની તૈયારી હતી અને ત્યારે એ વ્યક્તિને એવો વિચાર આવ્યો કે કામને બધા લોકોને બોલાવું, અને બધા લોકોને બોલાવીને કીધું કે આવડો પદાર્થ આજે વીલ બનાવવાનું છે, વીલ તૈયાર કરવું છે, અને બધા લોકોને બોલાવવા અને કામ ઢંઢેરો ટીપ્યો. બધા લોકોને થયું કે આ આટલો મોટો ઢંઢેરો કેમ ટીપે છે, શું બનાવવાનું, શું એ વચ્ચે તેની કઈ કઈ લખવાનું છે, અંદર બધું પેલા કહી દીધું. જો ભાઈ વીલ બનાવું છું, મારા મર્યા પછી મારી સંપત્તિમાં 50% મારી પત્ની ને મળે, 20% પેલા દીકરાને મળે, 20% આ બીજા દીકરાને મળે, અને 10% ને બાકી રહ્યા કામના લોકોને. એટલે આખું બે તૈયાર થઈ ગયું, બધાને આપી દીધું. પછી બધા ગામના લોકોએ પૂછ્યું કે ભાઈ આ 50, 20, 10 બરાબર છે, હવે શું છે સંપત્તિ એ તો બતાવો. લોકો મોરતી વખતે વીલ બનાવતા હોય છે, વીલ બનાવ્યા વગર નું મરવું કઈ મરવું છે, વીલ બનાવ્યા વગર નું મરવું કઈ મરવું છે. આપણને બધાને એવું લાગે રાજદ્વેષ કર્યા વગર નું જીવવું કઈ જીવવું છે, રાજદ્વેષ જો કોઈ દિવસ ન થાય ને એમ લાગે એમ નથી પડતું, કોઈ નજર માં આવતો નથી, રાજદ્વેષ થતા નથી. અને ખરેખર એ માણસ ને અહીંયા એમ લાગે કે આ માણસ કેવો છે. એટલા માટે એક વખત ની ઘટના મને સ્મરણ માં આવી, એક ભાઈએ કીધું તમારે નવી ગાડી લેવી છે તમારી સાથે આવો ને, પણ ત્યાં ગયા એમણે કીધું કે આ કઈ ગાડી સારી છે કઈ ખરાબ છે બતાવો, અમે કઈ સારી નથી કીધું, એ કઈ ખરાબ નથી. કોઈ ગાડી સારી નહીં, કોઈ ગાડી ખરાબ નહીં, તો ત્યાં આપણે ક્યાં લઈ જાય કઈ ખબર જ નથી પડતી. બીજા એક વ્યક્તિને લઈ ગયા અને એને તરત જ કહી દીધું આ ગાડી સારી છે, આ ગાડી ખરાબ છે, એ તો કેટલાક માણ માર છે. એટલે સારો અને ખરાબ રાહ વિશે વધારે ખરાબ દુનિયા એને જ્ઞાની પાસે છે, અને તેમ કહે કે કાંઈ સારું છે કઈ ખરાબ નથી, એ કારણ ક્યાં છે કઈ ખબર જ પડતી. આપણે એક જીવન જ એવું જીવીએ છીએ કે રાહ ને ચિંતા કરે ને જીવન છે, એના વગર નું જીવન લાગતું જ નથી. નિષ્ફળ ના તો રાગ ને દ્વેષ અને ખાસ એ ભાવ ત્યારે છૂટે છે જયારે પેલા એ માને કે રાગ અને દ્વેષ ના ભાવ મારું સ્વરૂપ નથી એવું માને. કોઈ પણ વસ્તુને છોડવા માટે એ માનવું જરૂરી છે કે વસ્તુ મારી નથી. કોઈ વસ્તુને પોતાને માનીને કેવી રીતે છોડાય, 50 કરોડ ના બંગલામાં 5 રૂપિયા ની પેન રહી જાય ને આપણી, તો યાદ આવે છે કે 5 વાળી પેન રહી ગઈ. એ 50 કરોડ નો બંગલો રહી જાય એની ચિંતા નથી, કારણ કે મારો ક્યાં મારું રહી જાય એની નથી. પછી એની વાત છે કોઈ પણ વસ્તુને છોડવા માટે પેલા એ માનવું જરૂરી છે કે મારી નથી, તો આપણને છૂટી જાય. તો રાજદ્વેષ ને છોડવાનું છે આને, અને પેલું માને છે કે મારા છે, તો કેવી રીતે છૂટશે. એટલા માટે જ્ઞાનીઓએ પેલા કીધું કે રાગ મારું સ્વરૂપ નથી, રાગ નો ભાવ મારો નથી. એ માને તો રાગ નો ભાવ છૂટે ને દુઃખ પ્રગટ થાય છે કે મારું કઈ છૂટ્યું, મારું કઈ છૂટ્યું જ નથી, જે હતું પારકું પારકું ગયું છે. સમયસારમાં દ્રષ્ટાંત આવે કે જેવી રીતે કોઈ વ્યક્તિ ધોબીના ઘરે જાય, ત્યાં જઈને એવી રીતે ધોબીને પાસેથી કપડા લઈને આવે, બીજા નું કપડું લઈ નાખી ગયો હોય, પહેરી લીધું, પહેલા જમાનાની વાત છે, ખાસ કરીને અમેરિકા માટે તો દાખલો નો રૂટ લાગુ પડે કે ન પડે, કારણ કે આપણે ઘરે ધોબી બનવું પડે. આ તો જે ધોબીના પાસે કપડા આવતા હતા એની વાત છે, જેના કપડા ધોબી પાસે જતા હતા. જેસે કહું જન ભાઈ ધોબી કે સજન તેના પહેર્યું પરાયું વસ્ત્ર મેરો માની નહીં હોય. જેવી રીતે કોઈ વ્યક્તિ ધોબી પાસે જાય છે, આપણું બારના કપડા મારા માની માની પહેરી બિલકુલ ખબર પડશે પાકું છે મારું નથી છોડી દીધું. જેમ જીવને ખબર પડે કે આ રાગ અને દ્વેષના ભાવ મારા નથી, પ્રવેશ કરે એવી અંદર માં ક્યાંય પણ અવકાશ જ નથી, સ્પેસ જ નથી. એટલું જોર આ રાગ નો ભાવ મારામાં પ્રવેશ નથી. પર્યાયમાં છે, પર્યાયમાં બી ત્યારે થાય છે જયારે પોતાના ધ્રુવ ચૈતન્ય પણા ઉપર દ્રષ્ટિ થાય, ત્યારે આ રાગ નો વિકલ્પ મારું સ્વરૂપ નથી. સ્વરૂપ નથી એટલે કે એ પર્યાયમાં હોવા છતાં એ દ્રવ્યમાં અશુદ્ધતાના કાળે પણ પોતાના શુદ્ધ ચૈતન્ય પણાની જાગૃતિ. ધંધો પાણી હોય ત્યારે પણ પાણી ચોખ્ખું છે જાગૃતિ. તમારે પાણી બાંધ્યું પાણી આખો પીવા પડે, તમે પાણી આપ્યું અંદર કચરો પાણી પડ્યો તો કેટલું એ શું કરતા તમે જિંદગી પાણી ગંદુ કેમ આપ્યું? પાણી ગંદુ છે, એ પાણી ગંદુ નથી. એ પાણી એટલું ચોખ્ખું છે, એટલું ચોખ્ખું છે કે તળિયે પડેલો કચરો દેખાઈ જાય છે. એ ગંદુ હોય તો તળિયે પડેલો કચરો દેખાત કે આ તળિયે પડેલો મેલ દેખાય છે, કચરો દેખાય છે, પાણીની ચોખ્ખાઈ ને બતાવે. તમે ફરિયાદ કરો ત્યારે આ વાત થાય છે, એમાં ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો એટલે કચરો મલિનતા. અને મલિનતાની ખબર પડી કે ખબર પડી એ બતાવે છે કે જ્ઞાન નિર્ગત છે. કારણ કે જ્ઞાન પોતે મલિન થઈ ગયું હોત તો મલિનતાની ખબર પડે જ નહીં. હવે અસ્તિત્વ સાથે સવાલ છે, તમે કેમ આવું ક્યાં છો ખબર પડશે. રંગીન કપડા સફેદ કપડા આજે માટે વધારે નાના કપડા કયા છે? સફેદ કઈ ખબર નથી પડતી તમે શું હવે બે સરખાવેલા થાય રંગીન ને સફેદ અને રંગીન ઉપર મેલે દેખાય નહીં, સફેદ ઉપર દેખાય. મેં ખાલી પૂછ્યું તો એ કે મેલા કયા વધારે થાય તમે તો સફેદ એટલે સફેદ ઉપર વધારે મેલ આવતો હોય રંગીન ઉપર બહુ જોવા મળે બે સરખા મેલા થાય પણ સફેદ ઉપર નો મેલ દેખાય રંગીન ઉપર. સીધી વાત છે કે મેલ સફેદ ઉપર દેખાય છે તો ક્રોધાની ભાવો નો મેલ જે દેખાય છે એ આત્માની નિર્ભરતા ને બતાવે છે. એને ખબર જ ના પડે કે આ મેલ છે મલિનતા. અને સમજદાર વ્યક્તિ શું કરે કે કાળાની આત્મા કચરો છે એ પાણીની શુદ્ધતા ને બતાવે છે. સમજદાર વ્યક્તિ એ ગ્લાસ લીધો અને પાણી પીધું, ઉપર ઉપરથી ચોખ્ખું પાણી પી લીધું, કચરો પડી ગયો. જ્ઞાની સ્વરૂપનો અનુભવ કરે છે, રાગના વિકલ્પ પર દ્રષ્ટિ કરતા નથી. સફેદ રંગનું જે છે બોર્ડ એના ઉપર કાળા ચોકથી લખ્યું હોય તો દેખાય છે, કાળા ઉપર સફેદથી લખ્યું તો દેખાય છે. બંને આપણને એમ લાગે છે કે આ વિરોધી છે પણ વિરોધી છે નહીં, એ એકબીજાને દેખાડનારા. એવી રીતે આ રાગ નો વિકલ્પ જે છે એ વિકાર છે, મલિનતા છે. મલિનતાથી તો એ ખબર પડી કે આ સ્વરૂપ નિર્મળ છે એટલે નિરાશ થવું એ મલિનતાના દેખીને કે મલિનતા છે મલિનતા છે. તમે જો વિમાન ના આપણે દેખાય છે આકાશમાં વિમાન છે, આપણને એમ લાગે કે વિમાન આકાશમાં હોય જરા સ્થિર થઈ ગયું, એમ લાગે આપણે ક્યાંય જતા નથી, ખાલી ઉભા છે, સ્થિર થઈ ગયા છે. ત્યારે વિમાની સ્પીડ કેટલી વધારે હતી, વિમાન જેવું લેન્ડ થવાનું થાય આપણને સ્પીડ કેટલી વધી ગઈ. કે બધી બધી સ્પીડ આકાશ કરતા તો કેટલી ઘટી ગઈ હોય છે ત્યાં, પણ એમ લાગે છે વધી ગઈ, એનું કારણ છે. કારણ કે વિમાનની જે ગતિ છે ને, એ ગતિને એનો બોધ કરાવવા માટે કઈક સ્થિર હોવું જોઈએ ને, જેને જી કે નો ખબર પડે કે વિમાનમાં ગતિ થાય છે. વિરોધી કઈ હોય તો તમને દેખાય, તો ક્રોધ નો એટલો વિકાસનો ભાવ થયો અને એ બતાવે છે મારું સ્વરૂપ નિર્મળ છે. આ વિરોધી વિરોધી નથી એને તો મને યાદ અપાવી નથી કે તું નિર્મળ છો, તું નથી પણ થઈ ગયો. એનું કારણ છે ફિલ્મના પડદા ઉપર જે દ્રશ્ય છે, આગનું દ્રશ્ય આવે અને પછી પાણીનું દ્રશ્ય આવે. આગના દ્રશ્ય પછી જે પાણીનું દ્રશ્ય આવ્યું, એ દ્રશ્ય એ વાતને બતાવે છે કે આગના દ્રશ્યથી પડદો બળી નતો ગયો. કારણ કે આગના દ્રશ્યથી પડદો બળી ગયો હોત તો પાણીનું દ્રશ્ય દેખાતા જ નહીં. એ પડદો એવો ને બોલાયો છે, ક્રોધનો ભાવ આવ્યો, આવીને ગયો, પણ જ્ઞાન મસ્ત નથી થઈ ગયું, જ્ઞાન મલિન નથી થઈ ગયું. જ્ઞાન જો મેળો થઈ ગયું હોય ક્રોધના ભાવને જાણીને, તો બીજા સમયે જ્ઞાનનો ભાવ આવ્યો એની ખબર જ ન પડે. ખબર પડી કે હમણાં મને ક્રોધ હતો, હવે જો પાછો અભિમાન આવી આજુ માયાદેવીનો ભાવ આવ્યો. આ બધા ભાવો વહેતા 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 જાય છે, ખબર પડે છે. એ બતાવે છે કે જ્ઞાન આ ભાવોને લઈને મલિન થઈ નથી ગયું. આના વગર ત્યારે પણ ચૈતન્ય નો વિકાસ થઈ ગયો છે. આવો સ્વરૂપ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે, એટલે કે દ્રષ્ટિનો મતલબ આખી દેખાવું નહીં, દ્રષ્ટિ એટલે એકત્વ. જ્યાં પણ જ્ઞાની છે ને દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય એટલે એકત્વ નો વિષય. દ્રષ્ટિ કહેતા એને દેખવું નહીં, આખી દેખવા ઉપર નજર નથી કરવાની, તે દ્રષ્ટિ એટલે માં પોતા ઘણું હું પણ. જ્ઞાની પૂછો દરેક સમય આમાં પૂછો, દ્રષ્ટિનો વિષય છે પોતે ચૈતન્ય તત્વ નિર્મળ છે. એ ગ્લાસ ની અંદર લાલ રંગનું સરબત હોવા છતાંય કે ગ્લાસ લાલ થઈ નથી ગયો, લાલ દેખાય છે પણ થયું નથી. આ ત્રણ વાત છે, ગ્લાસમાં લાલ રંગનું સરબત છે ક્યાં છે, ગ્લાસ લાલ દેખાય છે કે દેખાય છે, ગ્લાસ લાલ થઈ ગયો કે થઈ નથી, આત્મામાં ક્રોધ છે કે છે, આત્મા ક્રોધી દેખાય છે કે દેખાય છે પણ આત્મા ક્રોધી થઈ નથી ગયું, એનું કારણ છે. કારણ કે ગ્લાસ જો લાલ થઈ ગયો, લાલ સરબત કાઢી નાખ્યા પછી લીલું સરબત ના કેમ દેખાય છે ને, એનો મતલબ લાલ સરબતે ગ્લાસ ને લાલ નથી બનાવી દીધો, એટલે તો લીલું દેખાતું. એમ આ ક્રોધ નો ભાવ જ્ઞાનમાં જણાયો ને પછી ગયો, માનનો ભાવ જ્ઞાનમાં જણાયો ને ગયો, પણ એ જ્ઞાન નિર્મળ નું નિર્મળ થયું એ મળી થયું નથી. હું આ જ્ઞાન 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 ને જ્ઞાન ઉપર જ એનું જોર આવે છે, જાય છે, ભાવ તેના ઉપર જ્ઞાનનું જોર વધી ગયું છે. હવે ભાવો ઉપર નું જોર નથી, જ્ઞાનનું જોર વધી ગયું. સૂક્ષ્મ દ્રષ્ટિ હજી દેખીએ ને રહસ્ય બહુ ઊંડું છે. ગ્લાસમાં લાલ રંગનું સરબત કહીએ છે પણ ગ્લાસમાં લાલ રંગનું સરબત નથી, કેમ નથી? કારણ કે લાલ રંગના સરબતે જે સ્પેસ ને ઓક્યુપાઈ કર્યો છે એ સ્પેસ ઉપર તો ગ્લાસ છે જ નહીં, અને ગ્લાસમાં એજ જે સ્પેસ ઉપર છે ત્યાં સરબત છે જ નહીં, અલગ સ્પેસ ઉપર છે, પ્રદેશ અલગ અલગ છે. એમ જ્ઞાનના પ્રદેશો જુદા છે અને રાગના પ્રદેશો જુદા છે, બે પ્રદેશો બે જુદા જુદા છે. આ સૂક્ષ્મ દ્રષ્ટિએ દેખે જાણવા પડે, કારણ કે નિર્વિકલ્પ અનુભૂતિમાં જ્યાં જ્ઞાન ચૈતન્ય તત્વ અનુભવમાં આવ્યું એ જગ્યા ઉપર રાગનો વિકલ્પ હો તો રાગનો વિકલ્પ પણ ત્યાં અનુભવમાં આવે. એમાં એકત્વ એમાં પણ થાય કે આ રાગ છે હું, એમાં નથી એ સર્વ થયું, કારણ કે ત્યાં એ દ્રષ્ટિમાં નથી આવ્યું. દ્રષ્ટિમાં એક ચૈતન્ય પણ એક જ દ્રષ્ટિ. અટકાળે જો ભગવાન મહાત્મા પોતે હું પરિપૂર્ણ ચૈતન્ય તત્વ વિકારના કારણે મલિનતાના કારણે પણ હું મલિન નથી એની જાગૃતિ, અશુદ્ધતાના કારણે પણ શુદ્ધતાની જાગૃતિ. એટલા માટે શું થાય, આ એ ઇતિહાસ પ્રશાંતિ મુક્ત થવાની વિધિ. આ એક તમે કોઈ વ્યક્તિ છે જેના પર રાગદ્વેષ થાય છે, આ વ્યક્તિ પર રાગદ્વેષ થાય છે, આ વ્યક્તિ આ રાગદ્વેષનો ભાવ અને રાગદ્વેષનો ભાવ જેને જાણનારું જ્ઞાન એ નિર્માણ. આ વ્યક્તિ ઉપર જે રાગદ્વેષના ભાવ થયા, શત્રુ છે શત્રુ ઉપર દ્વેષનો ભાવ થયો, એ દ્વેષનો ભાવ થયો એને જાણવાનું જ્ઞાન એ જ્ઞાન નિર્માણ છે. હવે શું કરીએ છીએ કે જયારે આ વ્યક્તિ ઉપર ક્રોધ આવે છે ને ત્યારે અજ્ઞાની વિચાર કરે, એવા કેવા હવે આ ક્રોધ નથી કરવો, મારે ક્રોધ નથી કરવો, કોની ઉપર આની ઉપર, આની ઉપર મારે ક્રોધ નથી કરવો, આની ઉપર મારે ક્રોધ નથી કરવો. તો ધ્યાન ક્યાં જાય છે, આ વ્યક્તિ ઉપર ધ્યાન જાય છે, વ્યક્તિ ઉપર મારે ક્રોધ નથી કરવો. જ્યાં સુધી આ વ્યક્તિ ઉપર ધ્યાન જાય છે ક્રોધ નો ભાવ થવાનો, કારણ કે પરના લક્ષે તો વિકાસ થાય થાય ને. તો શું કરે કે જયારે આ વ્યક્તિના ઉપર ક્રોધ નો ભાવ આવતો હતો ત્યારે જાણ્યું કે આ ક્રોધ નો ભાવ જે જાણનારો છે એને ખબર પડી, એ જ્ઞાન નિર્માણ કરે અને એ નિર્માણ જ્ઞાન કરો એ ભગવાન આત્મા એ હું છું. તો દ્રષ્ટિ આત્મા ઉપર ગઈ, આત્મા ઉપર દ્રષ્ટિ ગઈ કે આના ઉપર દ્રષ્ટિ ન ગઈ, ન ગઈ તો ક્રોધ નો ભાવ પણ ન થયો. મલિનતાના કારણે પણ નિર્મળતા ઉપર દ્રષ્ટિ ગઈ કે મલિનતા જેના લક્ષ્ય મુક્ત થતી કે હું લક્ષ્ય ત્યાં કરી રહ્યું તો ક્રોધ નો ભાવ થાય કેવી રીતે. અત્યાર સુધી તમને આ જ કહેવામાં આવ્યું, ક્રોધ નહીં કરો, ક્રોધ નહીં કરો, અભિમાન નહીં કરો, કસાઈ છોડો, રાગદ્વેષ છોડો, નહીં કઈ નથી છોડવાનું, રાગદ્વેષ છોડવાનું નથી, કસાઈ છોડવાનું નથી. કસાઈની ઉત્પત્તિના કાળે એ મલિનતાના કાળે, આ મલિનતા પર આ બે પ્રકારની વિકલ્પ રૂપ હોય ને વૃત્તિ જેવી મલિનતા હોય, વિકલ્પ જેવું છે ને એ વિકલ્પ અને વૃત્તિ. ભોગ ભોગવવાનો વિકલ્પ આપવો અને ભોગ ભોગવવાની વૃત્તિ હોય, ભોજન કરવાનો વિકલ્પ આવ્યો, ભોજન કરવાનો વિકલ્પ આવ્યો, ભોજન કર્યો, વિકલ્પ પૂરો થઈ ગયો. હવે વિકલ્પ નથી ભોજન કરવાનો, હવે ઊભું થવાનું, હાથ ધોવાનો વિકલ્પ છે, વિકલ્પ ભોજન ખાવાનું. પણ વૃત્તિ ભોજન કરવાની પડેલી છે એ છૂટી નથી. ભોજન કરવાનો જે વિકલ્પ છે ખરેખર તો ભોજન કરીને ભૂખ મટતી નથી, ભૂખ પોસ્ટપોન થાય છે. કોઈ પણ ભોગોને ભોગવીને ભૂખ મટતી નથી, ભૂખ પોસ્ટપોન થાય છે. કોઈ પણ ભોગોને ભોગવીને એ ભોગને જે ભાવ છે એ આગળ પોસ્ટપોન થાય પછી થશે. પણ બળચંદ્ર વૃત્તિમાં ચાર રસ્તા ઉપર કુવારો હોય, એ કુવારામાં પાણી આ ઉપર ઉછળે છે, ગંદુ પાણી ઉછળે છે, એ કોઈ વ્યક્તિને એમ થયું કે લાભ હું હવે આ ગંદા પાણીને બંધ કરી દઉં, સ્વિચ ઓફ કરી. પણ સ્વિચ ઓફ કરવાથી ગંદુ પાણી ઉપર હતું એ બંધ થઈ ગયું, અંદર કુંડામાં તો ભરેલો પડ્યો છે ગંદુ, એ ક્યાં ગયું, ગંદકી તો પડેલી પડેલી છે, આમાં ગંદુ પાણી કઈ બહાર જતું નથી રહ્યું. એ ઉછળતું પાણી એટલે વિકલ્પ અને કુંડામાં રહેલું પાણી એટલે વૃત્તિ. વિકલ્પો તો ભોગ ભોગ નથી પૂરા થયા પણ વૃત્તિમાં તો પડેલા છે, અને વિકલ્પોને તો નથી છોડવાના. વૃત્તિમાં કઈ જળમૂળથી નીકળે પછી મોટર ચાલુ હોય તો પણ પાણી નહીં ઉછળે, કારણ કે અંદર જ ન રહી, વૃત્તિ મને દૂર થઈ અને મને વૃત્તિ દૂર કેવી રીતે થાય એનો ઉપાય આ છે કે મલિન વૃત્તિમાં પણ જ્ઞાન નિર્મળ છે, એવા નિર્મળ જ્ઞાન ઉપર જોર ગયું કે વૃત્તિ મલિન હતી એ જળ મૂર્તિ ગઈ, મલિનતાના કારણે પણ નિર્મળતામાં જોર એવું આવે. જે મલિન પડેલી છે કોઈ પણ ભોગોને ભોગવીને એ ભોગોનો વિકલ્પ એ સમયે શાંત થઈ ગયું, પ્રચાર કર્યા કરે પાછું વિકલ્પ ઉભો થયો વિના ભોજન કરવું છે એ ક્યાંથી થયો પાછું એ વૃત્તિ પડે છે એમાંથી ઉછળ્યો છે વૃત્તિ માંથી જ આ વિકલ્પ ઉછળ્યો છે વિકલ્પ આવતા બંધ થઈ જતા હોય પણ એ વિકલ્પ એ વૃત્તિમાં એટલા અંદર તરવાઈ ગયેલા હોય અત્યારે વિકલ્પ એવો નથી આવતો ક્રોધ નો વિકલ્પ નથી આવતો કોઈના ઉપર મારપીટ કરવાનો વિકલ્પ નથી આવતો ગુસ્સો કરવાનો વિકલ્પ નથી આવતો એવા વિકલ્પ નથી આવતો બહાર નીકળે તો ચર્ચા નું થાય છે આ ક્યાંથી ચાલુ ક્યાં એ વૃત્તિમાં અંદર પડેલા હતા એ વખતે અંદર તો પડેલા જ હતા જળ કોણથી એ ભાવ જાય અને અનંત બાર એવા અનંત વિકલ્પો ગયા આવ્યા ને ગયા વિકલ્પો તો જતા રહ્યા વૃત્તિ ન થઈ એટલા માટે છે કે વિકાસ જે છે એ વિકાસ આમાં કરવાનો છે વૃત્તિના કામમાં માટે પુરુષાર્થ ત્યાં લાગવું પડે છે વૃત્તિના કળવામાં વિકલ્પોના કળવામાં એ જયારે અંદરમાં વૃત્તિ ત્યારે થવી પરનું લક્ષ્ય પરનું જોર અને પરની પ્રધાનતા મળી અને પહેલા જે કે હું મારા પોતાની વૃત્તિથી દુઃખી છું કોઈ સહયોગ મને દુઃખી કરનારો નથી એટલે પેલા બીજા ઉપર દોષ આપવાની વૃત્તિ મટી ગઈ પહેલી વૃત્તિ ક્યાં પડી બીજાના કારણે આમ થયું બીજાના કારણે આમ થયું આના કારણે આમ થયું ત્યારે પણ જયારે પણ આને મારું આમ થયું આને મારું આમ થયું આને મારું કઈ હતું જ નહીં તમારા કોઈ ઉદય હતા જ નહીં એ વખતે મારા પોતાના ઉદય એ વાત છે કે આખું પછી બીજા દોષ જેવાની વૃત્તિ જ મળી છે કોઈ હું એને તો બગાડ્યું મારું કેમ બગાડ્યું મારું એને નથી બગાડ્યું ઉદય મારો પોતાનો આવ્યો છે આમ નામ સમતા કે આના કારણે આમ થયું બીજા વૃત્તિ એના કારણે તમારામાં એટલો તાવ પડેલો છે એ વ્યક્તિ એટલો ખરાબ છે એ ખરાબ નથી એનાથી તમને ગુસ્સો આવે એનાથી ગુસ્સો નથી આવતો એનાથી તમને ખબર પડી કે તમારામાં કેટલો ગુસ્સો ભરેલો પડ્યો છે એ થર્મોમીટર અને આપણે કોઈ થર્મોમીટરને તોડવાની વાત નથી કરતા પણ આપણે માણસોને છોડવાની વાત કરીએ છીએ એ થર્મોમીટર છે એ થર્મોમીટર નો રાખ્યું ખબર પડે કે ગુરુ ના જ્ઞાનની દવા લીધી પછી એ થર્મોમીટર થી ખબર પડે કે કેટલો તાવ બીમારી કેટલી હતી ગુસ્સો કેટલો ઘટ્યો થર્મોમીટર એટલું થઈ જશે ખબર કેવી રીતે પડે અજ્ઞાની થર્મોમીટર તોડવા પાછળ છે આના કાંઠે આમ થાય આના કાંઠે આમ થાય મને કૃષ્ણા સ્મરણમાં આવે એક વ્યક્તિ એક ગામના સરપંચ ને જેમ કીધું સાહેબ મને એક સ્ત્રી છે ને બહુ હેરાન કરે તો ગામના સરપંચ કે સ્ત્રી હેરાન કરે છે આ તો ન ચાલે આપણા ગામની આપણું નો સવાલ છે કે કોઈ સ્ત્રી પુરુષને છંછેડે ને હેરાન કરે આપણા ગામમાં આવું ક્યારેય થયું નથી ચાલો હું તમારા ઘરે આવીશ અને સમાધાન કરીશ સરપંચ ગામના મુખિયા ત્યાં જાય છે અને એના ઘરની આજુબાજુ કોઈ નહીં એક જ ઘર ક્યાંય તો કોઈ નથી પછી આવો અંદર અંદર લઈ જાય રૂમમાં લઈ જાય રૂમમાં લઈ જાય અંદર એક છેલ્લો રૂમ હતો અને તે જોયે કે અહીંયા કોઈ નથી રૂમ ખાલી હતો એ કઈ સ્ત્રી તમને આરામ કરે છે તો કે ઉભા રહે આ બારીમાં છું બારી તો એટલી ઊંચી હતી હું કઈ દેખવા માંગે તો દેખાતું નતું તો અહીંયા ક્યાં દેખાયું કે ઉભા રહે બહારથી સ્ટોલ લઈ જાય સ્ટોલ મૂક્યું અને કીધું કે આ સ્ટોલ પકડો અને જો તમે અને જોઈ લો કઈ નતું પાછળ નદી રહે દીધી અહીંયા તો કઈ નથી નદીના સામાન કાઢે શું કે ખબર પડી કે કોઈ કામ પાસે કોઈ સ્ત્રી પોતાનું કામ કરતી હતી, મને એ સ્ત્રી બહુ હેરાન કરે છે, કઈ કરો તમે. સરપંચે કીધું, તારી વૃત્તિ તને હેરાન કરે છે, કોઈ સ્ત્રી હેરાન નથી કરતી. આ પોતાના ચિત્તની દશા જ હેરાન કરે છે. આ જે કઈ દુનિયામાં જે કઈ પણ જે કઈ પોતાના ચિત્તની હાલત છે, પોતાની હાલત છે. અને મનોવૈજ્ઞાનિકો ને તમે સ્થિતિ તમે જો, મનોવિજ્ઞાનની જે ચોપડીઓ હોય ને, એ ચોપડીઓમાં વચ્ચે વચ્ચે લોકો સ્નાયુના ટીપા, સ્નાયુના ડાઘા, આમ ડાગ એવા કરી નાખ્યા હોય. મનોવિજ્ઞાન ચોકડી ચિત્ર છે, એ વ્યક્તિને કીધું કે બોલ આમાં કયું ચિત્ર છે, એને જોયું કે ત્યાં બેઠો. અત્યારે તો અહિયાંથી સફરજન, પછી આમ છે, પછી હવે આમ શું દેખાય છે, પછી બીજું શાકભાજી એની બાજુમાં પડેલી છે એ દેખાય છે, અને પછી તો કે હવે એક સ્ત્રી દેખાય છે, પછી તો કે એ સ્ત્રી શાકભાજી લેતી હોય એવું દેખાય છે, પછી કે હવે હમણાં એના ઘરે જતી હોય એવું ચિત્ર દેખાય છે. એટલે ડોક્ટરે કીધું ત્યાં જમવાનું આપી દીધું, કારણ કે એને બહુ ભૂખ લાગી છે. જયારે ભૂખ લાગી હોય ને ત્યારે આમાં ડાકા 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 મારી દોઢ 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 પણ હોય, પણ એના ચિત્ર એટલે એવું દેખાતો હોય, રોટલી છે ને આ છે ને આવું છે ને આવું છે. અંદર દુનિયામાં બીજું કશું નથી હોતું, આ બધું જે છે ને એમાંથી આપણને જે દેખાય છે ને અહીંયા જે ભરેલું છે એ જ દેખાય છે. આ વૃત્તિ વૃત્તિના અનુસાર આખી દુનિયા દેખાય છે, અને કમ્પ્લેન કરીએ છીએ કે આવો છે ને આવો છે ને આવો છે, કોઈ નહીં, હું કેવો છું એ દેખાય છે. પોતાનું પ્રતિબિંબ જગતમાં પડે છે, દુનિયા પર પણ છે, દર્પણમાં પોતાનું રિફ્લેક્શન આવે, બીજું કઈ ના આવે, પોતે જેવો છે. એટલા માટે એક વ્યક્તિએ લખ્યું છે, લાયન્સ પનિશમેન્ટ ઇઝ નોટ ગેવન બાય નંબર બટ હી કેન નોટ વિઝિટ નંબર. ક્રિશ્ચિયન એ લોકો માં એવું કે એ લોકો ક્યારે સોગંદ ના થાય, અને એ લોકોનું કેવું હતું કે એમને એટલું વાત બાકી છે, એમનું જૂઠું નથી બોલતા, અને જૂઠું નથી બોલતા તો પછી એમનો સોગંદ પણ સુગંધ થાય. તમે એમ માનો છો કે સોગંદ થાય જૂઠું ના બોલતો હોય, કારણ કે જૂઠું બોલતો હોય તે જૂઠી સોગંદ પણ સ્વીકારતો થાય. એને જૂઠું બોલતા ડર નથી લાગતું, એને જૂઠી સોગંદ ખાતા ડર નહીં લાગે. અને અમે જૂઠી સોગંદ નથી ખાતા આવી, કારણ કે અમે જૂઠું બોલતા નથી. આપણને બારમાં એ જ દેખાય છે જેવો પોતાના વાંચે, એટલા માટે જ્યારે તમને એવો દેખાય કે હું ચૈતન્ય, પછી બસ બીજે બધે ચૈતન્ય પરમાત્માનો મેળો દેખાય, બીજું કશું ન દેખાય. આખા જગતમાં આપણને એ જ દેખાય છે જેવું પોતાની અંદર અહીંયા અંદરમાં પડેલું છે. મને કદાચ સ્મરણમાં આવી આઝાદીના સમયની ઘટના છે. આઝાદીના સમયે એક ગણિતના શિક્ષક હતા, એ ગણિતના શિક્ષકને જેલમાં ફરી દેવામાં આવ્યા હતા ભારતમાં. શિક્ષકને 6 મહિના સુધી જેલમાં રાખ્યા, જેલમાં રાખ્યા પછી એમને છોડ્યા, બહાર આવ્યા પછી પત્રકારો એની ઇન્ટરવ્યુ લેવા માટે ગયા કે કેવી રહી જેલની યાત્રા. એમને કીધું શું કહું જેલની યાત્રાનું, કે શું કહું કે જે નાની ઓરડીમાં મને રાખ્યો હતો એ ઓરડીનો જે ખૂણો હતો એ 90 ડિગ્રી બરાબર હતો. આ કયા વર્ષે બનાવ્યું હશે? 6 મહિના સુધી હું વિચાર કરતો હતો.
લાલુ પ્રસાદ યાદવ ની ચટણી માં બીજી ફીડી જતો રહ્યો.
કેવા હાલ થયા છે? કાંઈ નથી, જેથી દૂરી પછી કાઢી. પણ પહેલું વાક્ય સંભળ આપે આપણને એમ ઝટકું લાગે, ધારણા બદલાઈ જાય. એટલા માટે કોઈ ના માટે ત્રણ ગાંધો વાંધો નથી. મને ખબર નથી કે આગળનું વાક્ય કયું નીકળવાનું છે. જે વ્યક્તિને હું પાપી કહું, અને કૃપી કહું, લોભી કહું, આ બે ક્ષણિક, એ જીવનો શું થવાનું છે? જે છે કેરી કેરી મકોડા મારા પગની નીચે છે, આવતીકાલે તે જિલ્લા ઉપર છે, મને ખબર નથી. એટલા માટે કોઈ પણ આત્મા માટેની આવી ધારણા ન બંધાય. ચૈતન્યનો વિકાસ, આત્માનો વિકાસ ત્યારે થાય કે જ્યારે પહેલા જ ખબર પડે કે અનંત શક્તિશાળી હોવા છતાંય કે હું પરની પાસે આ ભીખ માંગી રહ્યો છું, સુખની આ જ મોટા મોટો દુઃખ છે. અનંત શક્તિશાળી હોવા છતાંય કે હું પર પાસે, પણ અનંત શક્તિ ને અનંત પ્રજાના ઉપર ધ્યાન નથી. જપાનની ઘટના સ્મરણમાં આવી, જપાનમાં એવું થયું, એ વ્યક્તિએ 30 વર્ષ સુધી ભીખ માંગી છે એક જગ્યા ઉપર, 30 વર્ષ સુધી. મરણ થવાની તૈયારી હતી. ગામના લોકો કેવા મર્યા હતા, કે માટે બહુ વાત આવતી હતી, નાવા બંધ કરી દીધું, ના એ ધોરે નહીં, કાંઈ નહીં, ત્યાં ત્યાં ખાવાનું, ત્યાં કચરો ફેંકવાનું, ત્યાં કદાચ એ વાત મળે તો સારું. ગામમાં કેટલી વાત આવે છે, મરણ આવ્યું, મરી ગયા પછી ગામના લોકો એને અગ્નિ સંસ્કાર વાત કરી નાખ્યા. અગ્નિ સંસ્કાર તો કર્યા, પણ ત્યાં પછી એના કપડા કાઢી નાખ્યા, કારણ કે ભાગ આવતી હતી બહુ, અને ભાષણ હોતા એમ નથી પથરાઈ ગયા. પછી ગામના લોકો વિચારે હજી ભાષા વ્યવસ્થા કરવું તો શું કરવું, એક એક ફૂટ જમીન ખોદાવી નાખીએ અને એ લઈ ફેંકાવી દઈએ ગામની પાક, બહુ વાત આવે. ગામના લોકો એક એક ફૂટ જમીન ખોદાવી રાખી, અને જેવી જમીન ખોદી કે અંદર થી કેટલા કિલો સોનું નીકળ્યું, એ સોના ઉપર બેસીને 28 વર્ષ ભીખ માંગી. આ કેવી હાલત લાગે, આપણા બધાની એ હાલ છે. સુખ નો સ્વામી અહીંયા બેઠો છે અને પર ને એ શું મને સુખ આપ, એ ગાડી શું મને સુખ આપ, એ રૂપિયા શું મને સુખ આપ, પર ની પાસે સુખ માંગી. એક સ્ટોરી એ ભિખારીની નથી, આપણા બધાની છે. અવેરનેસ લેવલ, પોતાની અંદર જાગૃતિ, એનાલિસિસ પોતા ઉપર કરીએ, પોતાની અંદર કરીએ, મારી અંદર શું ચાલેલું છે, ક્યાંય પણ પરમાં મારે પરિવર્તન લાવવું નથી. દરેક સમયે જાગૃતિ એટલે તાર એક જ આપને કહીશ, દરેક સમયે જાગૃતિ નહીં. અત્યારના આ સગા સંબંધીઓ અહીંયા મોટા છે, એના માટે થતા રાગ દ્વેષ ના ફળમાં જે કર્મમાં બંધન, એ ભોગો સુધી ભોગવવાના છે. તેથી કરીને અહીંયાથી સ્વીકાર થાવ, જે કઈ પણ ઘટના ઘટે સ્વીકાર. આ અનિત્ય છે ને હું નિત્ય છું, અત્યારે જાણીતા છે, નેક્સ્ટ મોમેન્ટ પર જાણ્યા હશે. ગામ નવું હશે, શહેર નવું હશે, શરીર નવું હશે, સગા સંબંધી નવા હશે, અને આવા અનંત અનુભવની આવી યાત્રા કરીને હું અહીંયા આવ્યો છું. અને કશું ભૂતકાળનું યાદ નથી, આ ભાવનું આવતા ભાવમાં કઈ યાદ નથી રહેવાનું. તેથી કરીને હું મારા ચૈતન્યપણાનું ચિંતન દરેક સમયે કરો, ચિંતનના બળ પર એવી અનુભૂતિ પ્રગટ થાય. આ ભાગ ચૈતન્યના વિકાસ અને આત્માના વિકાસ સંબંધી આ પરમાત્માઓએ સાંભળ્યું અને મને સ્વાધ્યાય કરવાનો અવસર આપ્યો. આ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું. મારા પ્રશ્ન